प्रकरण 14 वनमा दशरथ बोल्या, सुमंत्रा, मारा रामचंद्र अड़ग वीर छे, ते पाछा नहीं वळे। कोई पण तेमने तेमना निश्चयमांथी डगावी शकशे नहीं, तेम करवाना प्रयत्न निष्फळ ज जशे। अपना प्रयत्नों थी आपणे तेमने दुखी बनावीशुं। वळी, राम सत्यना अड़ग अनुयायी छे, माटे रथने तैयार करवामां जरा पण वखत बगाड़शो नहीं, विलंब करशो नहीं। तमे कदाच ते कई बाजुए गया छे ते मार्ग चूकी जशो। મારા પ્રજાજનો રામને અયોધ્યાના માર્ગ ઉપર ચાલતા જવાનું સહન કરી શકશે નહીં। દશરથે તેમને તરત જ જવા માટે કહ્યું। તે બોલ્યા, રથમાં થોડુંક ભાથું, થોડાક આયુધો પણ લઈ જજો, તે રામને આપી દેજો। સુમંત્ર, હું એક વાત કહેવાનું ભૂલી ગયો। મારા કહેવાથી તેમને પ્રાર્થના કરજે કે સીતાને પાછા અયોધ્યા મોકલી દો। તેમને રથમાં બેસાડીને થોડેક દૂર સુધી વનમાં લઈ જજો, તેમની સાથે તમે પણ વનમાં જજો। જો સીતા જંગલને જોઈને ડરી જાય અને તેમની ખબર પડે તો મારા નામે રામને વિજ્ઞપ્તિ કરજો કે મિથિલાની તે સુકોમળ રાજકુમારીને પાછા મોકલી દે। સીતાને યાદ કરાવજો, તેમને કહેજો કે તે મારી ઈચ્છા છે, તેમને કહેજો કે તમે અયોધ્યામાં આવતા સંમત ન હો તો રાજા તમને તમારા પિતા જનક પાસે મોકલી આપવાની વ્યવસ્થા કરશે। દશરથે વારંવાર આ શબ્દોની પુનરાવૃત્તિ કરી અને તેમના દ્રશ્યનું ચિત્ર મનમાં ખડું કરીને તે બેભાન બની જમીન ઉપર ગબડી પડે। વળી પાછા ભાનમાં આવીને તે દુઃખપૂર્વક બોલ્યા, સુમંત્ર, વાણીનો અને સમયનો શા માટે બગાડ કરો છો? હમણાં જ મારા રામને, લક્ષ્મણને અને સીતાને મારી નજર સમક્ષ લાવો। મારે તે ત્રણે જણને જોવા છે, તેમ કરવાનો નિર્ણય કરો અને મને સુખી કરો। જલ્દી જાઓ, વિલંબ ન કરો। તેઓ જ્યાં હોય ત્યાં રથને લઈ જાઓ, રથને ઝડપભેર હાંકો, તેમને પકડી પાડો। કદાચ 3-4 દિવસ સુધી રથમાં બેસીને પણ તેઓ મુસાફરી કરી શકશે। તે મુદત પૂરી થાય ત્યારે તેમને નીચે ઉતરવા દેજો। તેઓ દેખાય ત્યાં સુધી તેમને જોતા રહેજો, પછી પાછા આવીને મને તેમની તંદુરસ્તીના અને સલામતીના સમાચાર આપજો। હવે જાઓ, વિલંબ ન કરો, જાઓ। દશરથે મંત્રીને ઉતાવળથી જવાનું કહ્યું। રાજાની આજ્ઞાને માથે ચડાવીને સુમંત્ર તેમને પગે પડ્યા અને રથને મંગાવ્યો। અયોધ્યાના માર્ગે પગે ચાલીને જતા રામને, સીતાને અને લક્ષ્મણને તેમણે પકડી પાડ્યા। તેમણે તેમને રાજાનો સંદેશ કહી સંભળાવ્યો, તેમને રથમાં બેસાડ્યા અને પછી તેમણે રથને વનની દિશામાં હંકાર્યો। રાજમાર્ગની બંને બાજુએ નાગરિકો રુદન કરતા હતા અને વિલાપ કરતા હતા। સુમંત્રે તેમને પોતાની લાગણીઓ ઉપર કાબુ રાખવાનું અને શાંત બનવાનું કહ્યું। નગરીની હદને ઓળંગીને તેઓ થોડેક દૂર ગયા। રાજધાનીના લોકો પીડા વ્યથિત બનીને રથની પાછળ પાછળ દોડતા હતા। તેમના પગ વડે ઉડતી ધૂળના વાદળ આકાશને અડકી ત્યારે માર્ગની કે જમીનની કોઈ નિશાની દેખાતી ન હતી। તે દુખી માનવોનું એક વિશાળ મેદાન બની ગયું હતું। વૃદ્ધ લોકોએ, સ્ત્રીઓએ, પુરુષોએ, જુવાન અને બળવાન લોકોએ, બ્રાહ્મણોએ ડુસકા ભરતા ભરતા એક અવાજે બૂમ પાડી કે રામ રામ, અમને તમારી સાથે લઈ જાઓ, અમને પાછળ મૂકીને તમે ન જશો। અયોધ્યાના માર્ગો, શેરીઓ ખાલી ખમ હતા, જાણે આખી નગરી ઊંઘી ગઈ હતી। દરેક છાપરા ઉપર એક ભારે વજનની પેઠે અંધકાર પડ્યો હતો। ચાલી ન શકનાર કેટલાક પુરુષો અને સ્ત્રીઓ ઝાડના ઠૂંઠાની પેઠે માર્ગ ઉપર અનાથ બનીને ઉભા રહ્યા। ઘણા લોકોએ ઘરના બારણા અંદરથી બંધ કરી દીધા। તેમણે ઘણા દિવસો વેદનામાં ગાળ્યા, તેમણે ખાવા પીવાનું પણ છોડી દીધું। રામ વિદાય થતા ત્યારે પોતે જ્યાં હતા તે જ જગ્યાએ તેમણે જમીન ઉપર આળોટવા લાગ્યા। કેટલાક લોકો, રાત્રે રામ પાછા આવશે, તેમને પોતાના વાલા પ્રજાજનોની દયા આવશે એમ માનીને રામના પુનરાગમનની પ્રતીક્ષા કરવા લાગી। તે દરમિયાન દશરથ બીજાઓની મદદ લઈને એક રથમાં બેઠા તે મોટેથી બૂમો પાડવા લાગ્યા, રામ રામ, સુમંત્ર સુમંત્ર, તમારો રથ થોભાવો, એકવાર મને મારા પ્રેમના નિધિના દર્શન કરવા દો। તેમણે ઘોડાઓના વેગને વધારે અને વધુ ને વધુ જલ્દી ચાલે। રામની પાછળ જતા લોકો તેમના અને રાજાના રથોની વચ્ચે અટવાઈ પડે। કેટલાક તો એટલા બધા થાકી ગયા હતા કે તેઓ જમીન ઉપર પટકાઈ પડે। જ્યારે તેમણે વેગપૂર્વક દોડતા એક રથને જોયો ત્યારે રામ પાછા આવે છે કે શું તે જોવા માટે પોતાના મસ્તક ઊંચા કર્યા। ઊભા થઈને તેમણે તે રથને રોકવાની કોશિશ કરી જેથી તેઓ પોતાના વાલા રાજકુમાર રામના દર્શન કરી શકે। પણ જ્યારે દશરથના નિશાસા તેમને કાને પડ્યા ત્યારે તેઓ પણ ડુસકા ભરવા લાગ્યા। તેમણે કરુણાપૂર્વક રાજાને પ્રાર્થના કરી કે હે રાજા, જલ્દી જાઓ અને અમારા રામચંદ્રને પાછા લાવો। પછી તેમણે રથને જવા દીધા। દશરથે નગરીની બહાર રેતી ઉપર વેગપૂર્વક ચાલતા રામના રથને જોયો। તેમણે બૂમ પાડી, સુમંત્ર સુમંત્ર, લગામ ખેંચો, રથને અટકાવો, અને પોતાના સાથીને જલ્દી ઝડપભેર રથ હાંકવાની આજ્ઞા કરી. સુમંત્રે પાછળ નજર ફેંકી અને પોતાના રથની પાછળ આવતા બીજા એક રથને જોયો. તેમણે રામને કહ્યું કે રામચંદ્ર, દશરથ રાજા આપની પાછળ આવી રહ્યા છે. મને લાગે છે કે થોડો વખત રોકાઈ જઈએ, તેમની આજ્ઞા જાણી લેવી તે શ્રેષ્ઠ છે. રામે પણ નાગરિકો વડે ઉડતી ધૂળને અને પિતાના રથને જોયો. તે રથ વેગપૂર્વક પોતાની પાછળ પાછળ આવી રહ્યો હતો. તેમને લાગ્યું કે જો હું અટકીશ તો તે બધા મને વિટરાઈવા છે અને અસહ્ય વેદનાથી પીડા છે. માર્ગની બંને બાજુએ થાકી જઈને બેઠેલા લોકો ઉભા થઈને મારા દર્શન માટે આ બાજુ દોડવા લાગશે. કોઈ પણ લાભ વગર તેમની આશા ઉત્તેજિત થશે અને તેથી મેં વધારે ક્રૂરતા કરી છે એવું જણાશે. તેથી મારા વચનની પૂર્ણતામાં પણ બાધા આવશે. જો પ્રજાજનો દશરથના વિલાપો સાંભળશે તો તેમની નજરમાં હું હલકો પડીશ. આ બધા વિચારો કરીને રામે સારથી સુમંત્રને કહ્યું કે રથને રોકાવાની જરૂર નથી, રથને વધુ વેગપૂર્વક દોડાવો. તે સાંભળીને સુમંત્રે હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી, રામ, મારે તમારી સાથે 4 દિવસ રહેવું એવી આજ્ઞા મને મળી છે. તે મુદત પૂરી થઈ મારે અયોધ્યા પાછા જવાનું છે. મને જોઈને દશરથ રાજા મને ઠપકો આપશે. મેં આજ્ઞા કરી છતાં તે રથ કેમ ઉભો રાખ્યો નહીં, ત્યારે હું તેમને શું જવાબ આપીશ? કૃપા કરીને મને 14 વર્ષ તમારી સાથે વનમાં રાખો, તેથી હું એમ માનીશ કે મારું જીવન સુખપૂર્વક વીત્યું. જો તમે તેમ કરવા સંમત થાવ તો હું રથને નહીં થોભો. તમારી ઈચ્છા મુજબ હું રથને ઝડપભેર દોડાવીશ. કૃપા કરીને આ બાબત મને ફરમાવો. સુમંત્રે ઉભી કરેલી સમસ્યા ઉપર રામે વિચાર કર્યો. તે બોલ્યા, સુમંત્ર, અમને રથમાં બેસાડીને વનમાં બને તેટલે દૂર સુધી જવાની જેણે આજ્ઞા કરી છે તે તમારા પ્રભુ હતા, રાજા હતા. તમારા રથની પાછળ પાછળ રુદન કરતા આવી રહેલા અને તમને આ રથને અટકાવવાનું કહેનારા પણ દશરથ છે. તમારે શું રાજાની આજ્ઞા માનવાની છે અને દશરથની નહીં? તમે રાજ્યના મંત્રી છો, દશરથ નામની કોઈ વ્યક્તિના નહીં. વ્યક્તિ તરીકે આપણે પિતા પુત્રની પ્રેમ ગ્રંથિથી બંધાયેલા છીએ, પણ રાજા તરીકે તેમની, તમારી અને મારી ઉપર સમાન સત્તા છે. તમારી અને મારી તેમની પ્રત્યેની વફાદારી એક સરખી જ છે. તમારે તમારી ફરજ બજાવવાની છે. જ્યારે તમે તેમની અત્યારે અપાયેલી આજ્ઞાનું પાલન ન કરવા બદલ શિક્ષા કરે ત્યારે તમે તેમને કહેજો કે મેં તમારી આજ્ઞા સાંભળી ન હતી. એમ કહેવું તે ખોટું નથી. એમ કહીને રામે તેમને વધારે ઝડપથી રથ હાંકવાનું કર્યું. રામે તેમને ખાતરી કરાવી આપવા માટે જે નીતિના પૃથક્કરણો આપ્યા તેને સુમંત્ર ઉત્સાહપૂર્વક પી ગયા. જ્યારે દશરથે જોયું કે રામ પોતાનો રથ ઝડપભેર ચલાવી જ રહ્યા છે ત્યારે તે અટક્યા અને પોતાના નસીબ માટે વિલાપ કરતા અયોધ્યા તરફ પાછા ફર્યા. પણ થાકી ગયેલા હોવા છતાં લોકોએ રામની પાછળ પાછળ જવાનું ચાલુ જ રાખ્યું, કારણ કે વાલા રામની પાછળ પાછળ જવાનો તેમનો નિશ્ચય અફર હતો. જે કેટલાક લોકોએ રામને પહોંચવા માટે પોતાના જીવનનો પણ ત્યાગ કરવાની નેમ ધરી હતી તેઓ હાંપતા હાંપતા ભાગી પડેલા તેમના રથની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પોતાની પ્રત્યેના પ્રેમને કારણે રથની પાછળ પાછળ ચાલતા તે લોકોને રામે જોયા. તેમના હૃદયમાં કરુણા આવી. તેમણે રથને અટકાવ્યો. તેમની પ્રત્યે મૃદુ મધુર હૃદય દ્રાવક શબ્દોમાં બોલ્યા. પરિસ્થિતિની વિવિધ નૈતિક બાજુઓ ઉપર તેમણે વ્યાખ્યાન આપ્યું અને લોકોને પાછા અયોધ્યા જવા માટે વિનંતી કરી. તેમણે જવાબ આપ્યો કે અમારે માટે તમારે વિયોગ અસહ્ય દુઃખરૂપ છે. રામ વગરની અયોધ્યામાં અમે એક ક્ષણ પણ રહી શકીએ તેમ નથી. અમે અયોધ્યામાં જીવવા કરતા વનમાં મરવાનું વધુ પસંદ કરીએ છીએ. તે લોકોમાંના યુવાનોએ કહ્યું કે જે નગરીમાંથી ધર્મમૂર્તિ રામ ચાલ્યા ગયા છે તે અમારે માટે વન કરતા પણ વધારે ભયંકર છે. અમે તેવા ભયંકર સ્થાનમાં રહેવા ઈચ્છતા નથી. તમે પણ જ્યાં હશો તે પણ અમારે માટે તો અયોધ્યા જ છે. અમારા થાકની કે તકલીફની તમે જરા પણ ચિંતા કરશો નહીં. તમે નિર્ણય કર્યો છે તે મુજબ તમારી પ્રતિજ્ઞાનું, ફરજનું તમે પાલન કરો. અમે પણ અમારી પ્રતિજ્ઞાનું પાલન કરીશું. પિતાની આજ્ઞાનું પાલન કરવું તેને તમે તમારી પવિત્ર ફરજ ગણી છે. અમારા હૃદયમાં પહેલા રામની ઈચ્છાને માન આપવું એ અમારી પવિત્ર ફરજ છે. તે આત્મારામને, અમારા પ્રભુને, સત્તાને અમે વફાદારી પૂર્વક પૂજીએ છીએ. અમે અમારા નિશ્ચયમાંથી ડગીશું નહીં. અમે પાછા નહીં જઈએ. માત્ર મૃત્યુ અમારો પરાજય કરી શકશે. દુસ્કા ભરતા ભરતા નિરાશાપૂર્વક તેઓ એમ બોલ્યા. પ્રેમના અને વફાદારીના આ શબ્દો સાંભળીને રામનું હૃદય દ્રવીભૂત બની ગયું. સીતા પણ ખૂબ રડવા લાગ્યા. લક્ષ્મણે પ્રજાજનોના હૃદયમાંથી પેદા થયેલો આ ભક્તિનો ઉભરો જોયો. રામ પ્રત્યે જરા પણ લાગણી વગરની અપસ્યા કૈકેયનો વિચાર આવતા ક્રોધથી તેમની આંખો લાલ ચોળ બની ગઈ. લાગણીને લઈને તેમની જીભ બંધાઈ ગઈ. તે જમીન ઉપર બેઠા તેમનું મસ્તક શોકના વિચારોથી ભારેખમ બની ગયું હતું. રામને લાગ્યું કે લોકોને ગમે તે રીતે સમજાવીને ઘેર પાછા મોકલવા જ શ્રેષ્ઠ છે. તેમણે તેમને આશ્વાસન આપ્યું, સહાનુભૂતિ બતાવી, રોજ રોજ કરવાના વિધિઓને યાદ કરાવી અને તે ન કરવાથી થતા પરિણામો યાદ કરાવી. તેમણે વન જીવનના સંકટોનું વર્ણન કર્યું, ત્યાં આવતી મુશ્કેલીઓ વર્ણવી બતાવી. તે બોલ્યા, રોજ કરવાના પૂજા વિધિઓ ખંડિત ન થવા જોઈએ. તેમ કરવાથી મારો વનવાસ જલ્દી મુશ્કેલી વગર પસાર થઈ જશે. તેમ કરવાથી તમે મને વનમાં શાંતિપૂર્વક જીવવામાં અને મારા યોગ્ય સમયે સ્વસ્થ રૂપે પ્રત્યાગમનમાં પણ મદદરૂપ બની શકશો. ત્યાં હાજર રહેલા બ્રાહ્મણ યુવાનોને આ દલીલો વજૂદ વગરની લાગી. રામે તેમને આજીજી કરી, તમારા વૃદ્ધ માતા પિતાની તમારી ભક્તિપૂર્ણ સેવાની ખોટ સાચ, તેમને એકલા અનાજ છોડવા એ ખોટું છે. તે સાંભળીને તેઓ બોલ્યા, રામ, અમારા વૃદ્ધ માતા પિતા એટલા બધા નિર્બલ અને ઉત્સાહિત છે કે તેઓ તમારી સાથે વનમાં આવી શક્યા નથી. તેઓ અહીં સુધી ચાલીને આવ્યા હતા અને ખૂબ રુદન કરતા કરતા પાછા ગયા. તેમણે અમને આજ્ઞા કરી છે કે રામની પાછળ જજો, તેમની સાથે જ રહેજો, કારણ કે અમે તો ખૂબ નિર્બળ થઈ ગયા છીએ પણ તમે તો બળવાન અને જુવાન છો. જાઓ અને અમારે બદલે તમે રામની સેવા કરજો. તે વૃદ્ધ લોકો અમે તેમનાથી દૂર છીએ, તેના કરતા તમે અયોધ્યાથી દૂર છો તે કારણે વધારે દુઃખી છે. પોતાના પુત્રો રામની સાથે જ છે, જે સદભાગ્ય અમને સાંપડ્યું નથી એ વિચારવાથી તેઓ સુખ પામશે. અમને તમે તમારી સાથે લઈ જાઓ જેથી તે વૃદ્ધ લોકોને ખુશી થાય. એમ પ્રાર્થના કરીને તેઓ રામને પગે પડ્યા અને રુદન કરવા લાગ્યા. પ્રેમની અને પૂજ્ય ભાવની આ સાચા દિલની અભિવ્યક્તિ જોઈને રામ મૌન બની ગયા. પોતાના ગાદી ત્યાગ કરતા પણ વધારે ભવ્ય તે યુવાન બ્રાહ્મણોના ત્યાગને જોઈને રામમાં સનેનાટી વ્યાપી ગઈ. માતા પિતા પ્રત્યેની ફરજમાં પોતાના કરતા પોતાના પ્રજાજનો ચડિયાતા હતા તે જોઈને રામને અભિમાનની અને હર્ષની લાગણી થઈ. જ્યારે આવી વિજ્ઞપ્તિઓ અને તેનો અસ્વીકાર ચાલી રહ્યા હતા તેટલામાં પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો. એટલે રામે તેમણે કહ્યું, અંધારામાં પાછા જવાને બદલે આરામ લો અને નાસ્તો કરો. તેમને તેમ કરવા માટે પ્રોત્સાહન આપવા રામે પાસે વહેતી તમસા નદીમાં સ્નાન કર્યું, થોડા કંદમૂળ ફળ ખાધા અને થોડીક વાર આરામ કર્યો. ખૂબ દૂર સુધી ચાલીને આવેલા લોકો એટલા તો થાકી ગયા હતા કે ભોજન લીધા પછી તેઓ ઘસઘસા ડુંઘી ગયા. રામ જાણતા હતા કે જાગ્યા પછી તેઓ તેમની સાથે આવવાનો આગ્રહ કરશે, એટલે તેમણે સુમંત્રાને જગાડ્યા અને જરા પણ અવાજ કર્યા સિવાય રથને તૈયાર કરવાનો અને વેગપૂર્વક રથ ચલાવી મૂકવાનું કહ્યું, જેથી લોકોને તે કયે માર્ગે ગયા છે તેની ખબર જ ન પડે. સુમંત્રે કબૂલ કર્યું કે તેમ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. તેમણે રથને એવી રીતે વાંકોચૂકો ચલાવ્યો કે જેથી એમ લાગે કે રથ અયોધ્યા તરફ જ ગયો છે. એવી નિશાનીઓ માર્ગમાં મૂકીને તે પછી તેમણે રથને વન તરફ આગળ ચલાવ્યો. સવાર થયું. અયોધ્યાના નાગરિકોએ ઉઠીને ચારેય તરફ નજર ફેંકી. રાજાના રથનું નામ નિશાન ન હતું. સીતા, રામ, લક્ષ્મણ પણ તેમની નજરે ન પડે. તેઓ ખૂબ દુઃખી થઈ ગયા. ઊંઘતા લોકોને તેમણે જગાડ્યા. તેમણે જમીન ઉપર રથના પૈડાની નિશાની શોધી કાઢવા પ્રયત્ન કર્યો. રામ, રામ એવા શબ્દો બોલીને તેઓ વિલાપ કરવા લાગ્યા. રથના પૈડાની નિશાનીની ખોજ તેમણે ચારેય દિશામાં કરી. તેમનામાંનો એક જણ બોલ્યો, ભાઈઓ, આપણે ખૂબ થાકી ગયા હતા અને ઘસઘસાટ ઊંઘતા હતા એટલે આપણને મૂકીને રામ આ સ્થાન છોડીને ચાલ્યા ગયા. ખૂબ થાકના ચિહ્નો બતાવવા બદલ અને રામને પોતાને છોડીને એકલા ચાલ્યા જવાની તક આપવા બદલ તેઓ પરસ્પર એકબીજાનો દોષ કાઢવા લાગ્યા. બીજાઓ પોતાને માછલા કરતા પણ વધારે અધમ ગણાવવા લાગ્યા. તે બોલ્યા કે પાણી વગર માછલા જીવી શકતા નથી પણ રામ વગર આપણે જીવતા રહ્યા છીએ, આપણને ધિક્કાર છે. આપણે પોતે જ આપણા પ્રિયતમ રામનો વિયોગ આપણા ઉપર લાવી દીધો છે. સર્વશોકમાંથી મુક્ત કરનાર મૃત્યુને આપણે શા માટે વહોરી લેતા નથી. એ બધા વિલાપ કરવા લાગ્યા. પણ થોડા જ વખતમાં તેમને લાગ્યું કે આપણામાં રહેલો આત્મા એ જ રામ છે, એટલે આપઘાતનો વિચાર તો કરી ન જ શકાય. આપઘાત એ પાપ છે. આપણા નસીબમાં આપઘાત કરવાનું લખ્યું હોત તો જ આપઘાત શક્ય છે. એટલે કોઈએ સૂચવ્યું કે આપણા બધાનું તે રીતે મૃત્યુ થાય તેવી પ્રાર્થના આપણે નસીબને કરીએ. આવી કરુણ ચર્ચાઓમાં અને શંકાઓમાં તેઓ અટવાઈ પડ્યા. હવે કયું પગલું ભરવું તે નક્કી કરવા માટે તેઓ આતુર હતા. એટલામાં તેમનામાંથી એક જણ બોલ્યો કે શુભ સમાચારની વાત તો એ છે કે રથના પૈડાની નિશાની બતાવે છે કે રથ અયોધ્યા તરફ પાછો ગયો છે. થોડેક દૂર સુધી તેઓ અયોધ્યા તરફ ગયા. પણ પછી પૈડાની નિશાની દેખાતી બંધ થઈ ગઈ. શું બન્યું હતું તેનું અનુમાન કરવું એ તેમના માટે અશક્ય બની ગયું, એટલે ગૂંચવાઈ ગયેલા વિચારો સાથે તેઓ પાછા અયોધ્યા તરફ વળ્યા. ઘણા લોકો પોતાની જાતને આશ્વાસન આપવા લાગ્યા કે રામ જરૂર રાજમહેલમાં પાછા આવશે, કારણ કે તેમણે આપણી દશા નિહાળી છે અને તેમને દુખી લોકો માટે કરુણા હોય જ છે. રામ 2-3 દિવસ વીત્યા પહેલા પાછા આવશે. રામ પોતાના પ્રજાજનો પાસે પાછા આવે તે માટે દેવોને પ્રસન્ન કરવા સ્ત્રીઓએ વિવિધ પ્રકારના વ્રતો લીધા અને પૂજાઓ કરવા લાગી. ચક્રવાક પંખીઓ કમળ ઉપર જીવે છે, સૂર્યના તાપ વગર કમળ ખીલતા નથી, એટલે લોકો તે પંખીઓની પેઠે જીવવા લાગે. જ્યારે લોકો આમ દુઃખ અનુભવી રહ્યા હતા ત્યારે સુમંત્ર સાથે સીતા, રામ અને લક્ષ્મણ શૃંગવેરપુરની ભાગોળે આવી પહોંચે. રામે ગંગા નદીને જોઈ તેમણે સુમંત્રને તરત જ રડ અટકાવવાની આજ્ઞા આપી. તે પાવન નદીના પ્રવાહ આગળ રથમાંથી ઉતરીને તેમણે સાષ્ટાંગ પ્રણિપાત કરી. સીતાએ, લક્ષ્મણે અને સુમંત્રે પણ તેમ કર્યું. રામે તેમને કહ્યું કે ગંગા સર્વ ધન સંપત્તિનું, સમૃદ્ધિનું, શાંતિનું, પ્રચુરતાનું ઉદ્ગમ સ્થાન છે. ગંગા બધા પ્રાણીઓને પરમાનંદ અને ઉચ્ચતમ આધ્યાત્મિક વરદાનો આપે છે. પછી તેમણે તેમાં સ્નાન કરવાનો નિશ્ચય કર્યો. રામ લક્ષ્મણને એવું સ્થાન શોધી કાઢવાનું હતું કે જ્યાં તટ પરથી ઉતરીને સીતા સલામતીપૂર્વક ગંગામાં સ્નાન કરી શકે. વન પ્રદેશમાં ગંગાના તટો મૃદુ અને કાદવવાળા હતા, એટલે લક્ષ્મણે સીતા સ્નાન માટે આવન જાવન કરી શકે તેવા પથ્થરો અને શિલાઓ ગોઠવી દીધા. તેમણે પોતાના સ્નાન માટે સીતા માતાનો તે કામ ચલાવ ઘાટનો ઉપયોગ કરવાની વિનંતી કરી. પગ મુકતા સીતા ખૂબ કાળજી રાખતા ગંગામાં પ્રવેશ કરતા પહેલા તેમણે પણ ગંગા નદીને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. સ્નાન પછી રામ અને સીતાને ખાવા માટે લક્ષ્મણ જંગલમાંથી કેટલાક ખાદ્યફળો લઈ આવ્યા. પૂજ્ય બુદ્ધિપૂર્વક તેમણે તે રામ સીતાને આપ્યા અને તેમણે પણ તે ખાધા. તે દરમિયાન ત્યાં કેટલાક નાવડીવાળા લોકો એકત્રિત થઈ ગયા. તેમની દ્રષ્ટિ રાજાના રથ ઉપર અને સીતારામ લક્ષ્મણના રાજવી રૂપો ઉપર પડી. તેમણે અનુમાન કર્યું કે લોકો વનભોજન માટે અહીં આવ્યા હશે, એટલે તેઓ પોતાના રાજા ગુહ પાસે ગયા અને બોલ્યા કે કેટલાક રાજકુટુંબના મુલાકાતીઓ અહીં આવેલા છે. ગુહે તે મુલાકાતીઓ કોણ હતા અને વનમાં ગંગા તટે શા માટે આવ્યા છે તે જાણવા માટે એક દૂતને મોકલ્યો. તે દૂત સમાચાર લઈને આવ્યો કે તેઓ દશરથ રાજાના પુત્રો છે અને તેમની સાથે રાજકુમારી સીતા અને મંત્રી સુમંત્ર પણ છે. ગુહે વિચાર્યું કે આ પરમ આનંદપૂર્ણ ક્ષણો મારે એકલતાએ ન માણવી જોઈએ. તેણે પોતાના સગા સંબંધીઓને, સાથીદારોને અને મિત્રોને ખબર આપી કે મહાન રાજકુમાર રામ પોતાના ભાઈ અને પત્ની સાથે ગંગા તટ ઉપર આવ્યા છે. તેમણે ખૂબ ફળો અને ફૂલો એકઠા કર્યા અને તે બધો જ સમૂહ ખૂબ પૂજ્યભાવપૂર્વ વિનમ્રતા સાથે ગંગા તરફ ગયો. ગુહે ફળો અને પુષ્પો રાજમુલાકાતીઓ આગળ મૂક્યા અને તે રામને પગે પડે. તેના સગા સંબંધીઓએ અને મિત્રોએ પણ રામને સાષ્ટાંગ દંડવત કર્યા. તેમને બધાને આનંદ વિભોર બની ગયેલા જોઈ રામે ગુહને પોતાની નજીક બોલાવ્યો અને બધાની કુશળતા તથા સુખ શાંતિના સમાચાર પૂછ્યા. તેમણે ગુહને પૂછ્યું કે અમારો રાજ્ય વહીવટ તમારી જાતિને સમૃદ્ધિશાળી બનાવવામાં મદદરૂપ થાય છે ખરો? ગુહે જવાબ આપ્યો, સ્વામી રામચંદ્ર, તમારા ચરણોના દર્શનથી અમને અસીમ આનંદ પ્રાપ્ત થયો છે. અમારા પૂર્વજન્મોના પુણ્યથી અમને આ મહાન સદભાગ્ય પ્રાપ્ત થયું છે, નહીં તો આ અગમ્ય જંગલમાં તમારા આગમન અને તમારા ચરણકમળના દર્શન વડે આશીર્વાદ પ્રાપ્ત કરવાની આશા અમે કેવી રીતે રાખી શકીએ? હવે પછી આ પ્રદેશ ચોક્કસ ખૂબ ધન સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરશે, કારણ કે તમારા ચરણ આ ભૂમિ ઉપર પડ્યા છે. તે બાબતમાં કોઈ પણ શંકા ન હોઈ શકે, તે પરિવર્તન આવશે જ. લક્ષ્મણે સીતાએ અને સુમંત્રે તેનો સાચા દિલનો આનંદ અને અર્શાશ્રુ જોયા. તેની ભક્તિથી, નમ્રતાથી અને ડાપણથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે દરમિયાન ગુહે રામના ચરણ જોરથી પકડી રાખીને કહ્યું, નાથ, આ આપનું જ છે. આગેવાન તરીકે મારી જે સમૃદ્ધિ, પ્રદેશ અને સત્તા છે તે અને મારી પ્રજા તમારા જ છે. તેઓ તમારી આજ્ઞાની રાહ જોઈ રહ્યા છે. તેમનો તમે ધારો તેવો ઉપયોગ કરી શકો છો. તે તમારી સેવામાં હાજર છે. હું તમારો સેવક છું. મને દાસ તરીકે સ્વીકારો. હું જે આપું છું તે બધું સ્વીકારો અને અમે જ્યાં રહીએ છીએ તે નગરીમાં આપ પ્રવેશ કરો. તે વિજ્ઞપ્તિ સાંભળીને રામ સ્મિતપૂર્વક બોલ્યા, ગુહ, તું પરમ ભક્ત છે, તું બહુ સદગુણી છે, તારું હૃદય ખૂબ વિશુદ્ધ છે, પણ સાંભળ, મારા પિતાની આજ્ઞા મુજબ મારે તાપસના વસ્ત્રો પહેરીને વનમાં પરિભ્રમણ કરવાનું છે. હું કોઈ શહેરમાં કે નગરીમાં પ્રવેશ કરી શકું નહીં. મારે માત્ર તપસ્વીઓ માટે નિયત કરેલો આહાર જ લેવાનો છે. મારે તપસ્વીઓ માટે વિધાન કરાયેલા નિયમો મુજબ જ જીવવાનું છે. એટલે તારા વડે હમણાં અભિવ્યક્ત કરાયેલી ઈચ્છાઓને હું પૂર્ણ કરી શકું તેમ નથી. તે શબ્દો સાંભળીને ગુહ શોક નિમગ્ન બની ગયો. શૃંગવેરપુરમાંથી આવેલા લોકોનો સમૂહ રામના, સીતાના અને લક્ષ્મણના દિવ્ય સૌંદર્ય વિશે માયોમાય ધીમે ધીમે વાત કરી રહ્યા હતા. તેમાંના એકને આશ્ચર્ય થયું કે આવા સુંદર ભાઈઓના અને દેવી સમાન સીતા માતાના પિતા તેમને કેવી રીતે વનવાસ આપી શક્યા છે. તે સાંભળીને બીજો બોલ્યો, મૂર્ખ શાંત રહે, તે માતા પિતાએ તો ભલું જ કર્યું છે. જો તેમણે આમને એવી સજા ન કરી હોત તો આપણને આ દિવ્ય રૂપોનું દર્શન થયું જ ન હોત. આજે તો આપણી આંખો એક વિરલ ઉત્સવ માની રહી છે. તે સાંભળીને ઘણાને સંતોષ અને હર્ષ થયો. એકઠા થયેલા નિષાદ જાતિના લોકો રાજ મુલાકાતીઓની પૂજ્ય બુદ્ધિપૂર્વક પ્રશંસા કરવા લાગ્યા. તેઓ સીતાના, રામના અને લક્ષ્મણના સૌંદર્યની, કોમળતાની અને મૃદુ મધુર સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. રામ નિષાદ રાજની રાજધાનીમાં પધારે તે સદભાગ્ય ન મળવાને કારણે ગુહ શોકમગ્ન બની ગયો. તેને લાગ્યું કે જો રામ નગરી ઉપર નજર ફેંકે, એકવાર જુએ તો સદાને માટે તે નગરીને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. એટલે તેણે સૂચવ્યું કે રામે પાસે ઉગેલા એક મહાન ભવ્ય શિશુ પનવૃક્ષ પર ચડવું અને નગરી ઉપર દ્રષ્ટિ કરવી. રામ કબૂલ થયા. કુહે જાણ્યું કે વૃક્ષ પરથી રામની દ્રષ્ટિ નગરી ઉપર પડી છે, તેથી તે રાજી થઈ ગયો. નગરીને દૂરથી જોઈને રામ પણ રાજી થયા. તેમણે નિષાદોને પોતાનો ચરણ સ્પર્શ કરવાની રજા આપી અને રાતનો સમય આવી પહોંચ્યો હતો એટલે રામે તેમને પોતપોતાના ઘરે જવાનું કહ્યું. પછી રામે સાયમ સંધ્યા કરી લીધી. તે દરમિયાન ગૃહ મૃદુ ઘાસના જથ્થા અને કોમળ પર્ણોના સમૂહ લઈ આવ્યો અને તેમના વડે સુંવાળી પથારીઓ તૈયાર કરી. તેણે પોતાના પ્રજાજનોને વનમાં વૃક્ષો અને લતાઓ પરથી સ્વાદિષ્ટ તાજા ફળો લઈ આવવાનું, તેમને પર્ણોના કરંડિયામાં મૂકવાનું કહ્યું જેથી તે વસ્તુઓ માનવંતા મહેમાનોને ભેટમાં આપી શકાય. સીતાએ, રામે, લક્ષ્મણે અને સુમંત્રે તે ખાધા અને પછી આરામ લેવા અને ઊંઘવા માટે ગયા. સીતા ઘાસની સુવાળી પથારી ઉપર સૂઈ ગયા. રામનો થાક ઉતરે તે માટે લક્ષ્મણ રામના પગ દબાવવા લાગ્યા. રામ જાણતા હતા કે પોતે જાગતા હશે ત્યાં સુધી લક્ષ્મણ પગ દબાવ્યા જ કરશે. તે ઈચ્છતા હતા કે લક્ષ્મણ પણ આરામ કરે એટલે તેમણે ઊંઘી ગયા હોવાનો દેખાવ કર્યો. લક્ષ્મણને લાગ્યું કે હવે વધારે સમય પગ દબાવવાથી રામની ઊંઘમાં ખલેલ થશે એટલે શાંતિપૂર્વક તે દૂર ખસી ગયા. ત્યાં તેઓ વીર મુદ્રામાં બેઠા જેથી તેઓ ચારેય દિશાઓમાં નજર નાખી શકે અને કોઈ પણ આવતા જંગલી પશુ કે રાક્ષસને આવવા ન દે અને રામની નિંદ્રામાં ખલેલ ન થવા દે તે પૂરી સાવધાની રાખતા બેઠા. તે જોઈને ગુહે પણ પોતાના વિશ્વાસુ સરદારોને તે પ્રદેશની રક્ષા કરવાનું અને રામની ઊંઘમાં ખલેલ ન પડે તે બાબત સાવધાની રાખવાનું કહ્યું. ગુહે પોતાના ખભા ઉપર બાણનું ભાથું લટકાવ્યું, હાથમાં ધનુષ્ય તૈયાર રાખ્યું અને ચોકી કરવામાં લક્ષ્મણના ભાગીદાર બનવાની ઉત્સુકતાપૂર્વક તે લક્ષ્મણ પાસે જઈને બેઠા. આંખમાં આંસુ સાથે લક્ષ્મણ આગળ પોતાના બે હાથ જોડીને ગુહે તેમને કહ્યું, લક્ષ્મણ હું ધારું છું કે દશરથ રાજાનો મહેલ દેવોના રાજા ઇન્દ્રના દિવ્ય મહેલ કરતા પણ વધારે ભવ્ય છે. તે મહેલમાં દરેક વસ્તુ મનોહર અને સુંદર છે. સર્વત્ર સુગંધ અને મધુરતા પ્રસરી રહેલા છે. સુંવાળી પીછાની પથારીઓ અને કિંમતી રત્નોથી જડેલા પ્રદીપો રાજમહેલની ભવ્યતામાં અને આરામ માટેની સગવડમાં વૃદ્ધિ કરે છે. ત્યાં પથારીઓ પરની ચાદરો ફીણ અથવા તાજા દૂધ જેવી હલકી હોય છે. ઓશિકા પણ પથારીઓને અનુરૂપ છે. તેવી વિલાસમય પથારીઓમાં સુવા ટેવાયેલા રામ, સીતા અત્યારે ઘાસના ઢગલા ઉપર સૂઈ રહ્યા છે. ત્યાં અંદર ચાદર કે ઓશિકુ નથી, માત્ર શારીરિક થાકને પરિણામે તે ઊંઘી ગયા છે. આ દ્રશ્ય જોઈને મને અસહ્ય વેદના થાય છે. ત્યાં માતા, પરિચારકો અને દાસીઓ અનેક રીતે તેમની જરૂરિયાતોની અને આરામની દરકાર રાખતા હતા. ગઈકાલ સુધી બાદશાહી રીતે રહેનાર રામ સીતા અત્યારે જમીન ઉપર સૂઈ ગયા છે. ખેદની વાત છે. મારું હૃદય શોકથી ચિરાઈ જાય છે. સીતા જગવિખ્યાત જનક રાજાની વહાલી પુત્રી છે પણ અત્યારે તે સૂકા ઘાસની પથારી ઉપર સૂઈ રહ્યા છે. નસીબનો આ કેવો વિચિત્ર પલટો! શું રામ અને સીતા વન જીવન માટે યોગ્ય છે? અત્યારે એ વાત સિદ્ધ થાય છે કે માણસ ગમે તેવો હોય અને ગમે તેટલો પ્રયત્ન કરે પણ તેને કરેલા કર્મોનું ફળ તો તેને ભોગવવું જ પડે છે. કઈ કઈ કઈક્ય રાજાની પુત્રી છે. કોઈની કલ્પના પણ ન આવે કે તે આવું જુલમી પાપ કરી શકે. આ બંને એવી ઉંમરના છે કે જ્યારે તેમણે સુખ ભોગવવાનું હોય ત્યારે તેમને આવી કઠોર શિક્ષા ફટકારવી એ કેવું ધિક્કારવા જેવું કાર્ય કહેવાય. કટ્ટર દુશ્મનને પણ આવું નસીબ ન હજો. કઈ કઈ સૂર્યવંશરૂપી વૃક્ષના મૂળ કાપી નાખવાના કુહાડી રૂપ બન્યા છે. તેમના સ્વાર્થમય લોભે જગતને શોકમાં ડૂબાડી દીધો છે. આ મારી ભયંકર આંખોને આ કરુણ દ્રશ્ય જોવાનો વારો આવ્યો. આ સજાને પાત્ર થવા માટે મેં કયું તિરસ્કાર પાત્ર પાપ કર્યું હશે? કોના સુખી જીવનને જોઈને મારી આંખોમાં અદેખાઈ ઉભરાઈ હશે જેના પરિણામે હું મારા વાલા રામને આવી દશામાં જોઉં છું? ગુહ આ રીતે વિલાપ કરી રહ્યો હતો. તે શોકના ઉભરાને અટકાવી શકવા અસમર્થ હતો. તેણે પોતાનું મુખ બંધ રાખ્યું. દબાવી ન શકાય તેવા શોકમાં તે મસ્તક નીચું કરીને બેઠો હતો. તે જોઈને લક્ષ્મણ શોકમગ્ન બની ગયા. થોડી હિંમત એકઠી કરીને લક્ષ્મણ બોલ્યા, હે નિષાદરાજ, કોઈ પણ માણસ બીજાને કારણે સુખી કે દુઃખી થતો નથી. બીજા કોઈની દ્વારા તે સદભાગ્યને કે દુર્ભાગ્યને પ્રાપ્ત કરતો નથી. તેવા આડકતરા સાધનો વડે સફળતા પ્રાપ્ત કરવાની શક્યતા પણ નથી. વાસ્તવિક રીતે કોઈ પણ માણસ સુખી કે દુઃખી થતો હોતો જ નથી. પૂર્વજન્મમાં કરેલા કર્મોને કારણે અથવા પરમાત્માની પરમ ઈચ્છાથી અને નિર્ણયથી સુખ દુઃખ અમુક હેતુ માટે આવતા હોય છે. હેતુ સિદ્ધ કરવાની પ્રક્રિયામાં લોકો સુખી કે દુઃખી દેખાતા હોય છે. બસ માત્ર એટલું જ છે. એક ભિખારી સ્વપ્નમાં પોતાને રાજા બનેલો જુએ છે. એક રાજા સ્વપ્નમાં પોતાને ભિખારી બનેલો જુએ. જ્યારે તેઓ જાગે છે ત્યારે તેમને માલુમ પડે છે કે પોતાને રાજા બનેલો જુએ છે. ત્યારે તેમને માલુમ પડે છે કે પોતાના સુખ દુઃખ અવાસ્તવિક અને સ્વલ્પકાલીન હતા. તેવી જ રીતે જગત પણ એક અવાસ્તવિક ભ્રાંતિમય સ્વપ્ન છે. તે મિથ્યા છે. રામ આવી દશામાં છે એટલે તમે દુઃખ અનુભવો છો, પણ રામ તો શોક અને હર્ષથી અતીત છે. પોતે પૂર્વજન્મમાં કરેલા પાપ પુણ્યને પરિણામે તેમને જોનાર લોકોને રામ સુખી અથવા દુઃખી જણાય છે. તમે રામના જે શોક કે હર્ષ જુઓ છો તે તમારી પોતાની માનસિક સ્થિતિનું માત્ર પ્રતિબિંબ જ હોય છે. તે સાંભળીને પોતાની જાતને શાંત કરી અને થોડીક વાર પહેલા તેણે કઈ કઈ પ્રત્યે જે ક્રોધ કર્યો હતો તેનો ત્યાગ કર્યો. તેને સમજાયું કે બીજાનો દોષ કાઢવો એ યોગ્ય નથી. બધા લોકો ભ્રાંતિની નિંદ્રામાં પડેલા છે. તેઓ અનેક પ્રકારના સ્વપ્નો જોવામાં મશગુલ બની ગયા છે. આ રીતે માણસો જીવનરૂપી રાત્રિને ગાળતા હોય છે. માત્ર આત્મસંયમી યોગીઓ જ રાત્રિમાં જાગતા હોય છે. તેઓ સ્વપ્નોની ભ્રાંતિમાં પકડાતા નથી કે તેમાં મોહ પણ પામતા નથી. જગતનો અને સાંસારિક પદાર્થોનો તેમનો કશો ખપ હોતો નથી. સર્વ ઇન્દ્રિય સુખોથી અને પ્રલોભનોથી તેઓ વિમુખ હોય છે. જ્યાં સુધી તે સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લોકો પોતાને જાગેલા ન કહી શકે. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને વાસ્તવિકતાનો સાક્ષાત્કાર થાય છે ત્યારે ભ્રાંતિના બંધનો તૂટી પડે છે અને શ્રીરામના ચરણ કમળોમાં પ્રેમ એકાગ્ર થાય છે. ગુહના મનમાં આ પ્રકારના વિચારો ચાલી રહ્યા હતા. તેમનાથી તેને આશ્વાસન અને બળ મળ્યા. ગુહે અને લક્ષ્મણે બાકીની રાત રામના પાર માનવ ગુણોનું તથા તેમના નિગુણ યશની પરિપૂર્ણતાનું વર્ણન કરવામાં ગાળી. તે દરમિયાન સવાર પડી. એક જણ જ્યાં રામ ઊંઘતા હતા ત્યાં ચોકી કરવા ઉભો અને બીજો પ્રાતઃ સ્નાન કરીને પાછો આવ્યો. થોડા સમયમાં રામે પોતાના અંગો હલાવ્યા, આંખો ચોળી અને બેઠા થઈને ચારેય દિશાઓમાં નજર નાખી. તેમણે સીતાને જગાડ્યા અને બંને જણા ગંગા નદી તરફ ગયા. પ્રાતઃ સ્નાન તથા પ્રાતઃ સંધ્યા પૂર્ણ કરીને તેઓ ગુહ અને લક્ષ્મણ પાસે આવ્યા. રામે લક્ષ્મણને આકડાના વૃક્ષના દૂધનો થોડોક રસ લાવવાનું કહ્યું. લક્ષ્મણ જરા પણ બોલ્યા સિવાય પાસેના જંગલમાં ગયા અને થોડા જ સમયમાં પડિયામાં તે રસ ભરી લાવ્યા. રામે તે રસને પોતાના કેશમાં ચોપડ્યો. તેમના કેશ મોટે ભાગે તાપસો રાખે છે તેવી જટામાં પરાવર્તિત થઈ ગયા. તે જોઈને સુમંત્ર પોતાના ડુસ્કા રોકી શક્યા નહીં. જે મસ્તક રત્નજડિત મુગુટ પહેરવાનું હતું તેને જટાઓના ભારથી લદાયેલું જોઈને તેમને આઘાત લાગ્યો. તે વિલાપ કરવા લાગ્યા કે મારી આંખોનું નસીબ જ આવા કરુણ દ્રશ્યને જોવાનું છે. તેમનું હૃદય વેદનાથી ચિરાઈ ગયું. રામ પાસે ઉભા રહીને શોકમાં મસ્તક નીચું નમાવીને આંખોમાંથી આંસુ વહેવડાવતા સુમંત્ર નમ્રતાપૂર્વક બોલ્યા, હવે હું વનમાં તમારી સાથે વધુ સમય નહીં રહી છું. તે અશક્ય બની ગયું છે. મેં રાજાની આજ્ઞાનું પાલન કર્યું છે. નસીબ મને તમારી હાજરીમાં રહેવા દેવા માંગતું નથી. રાજાએ મને આજ્ઞા કરી હતી કે રામને પવિત્ર ગંગા નદીના તટ સુધી રથમાં બેસાડીને લઈ જજે અને પછી તેમને ત્યાં છોડીને તું પાછો આવજે. આ હકીકત તમને જણાવવી એ મારી ફરજ છે. હવે મારે શું કરવાનું છે તે તમે મને જણાવ. રામ બોલ્યા, શોક કરશો નહીં. રાજાની આજ્ઞાનું પાલન તે તમારી અને મારી ફરજ છે. તમે તેમની આજ્ઞાનું પાલન કર્યું તેથી હું ખૂબ રાજી થયો છું. હવે પછી તેમણે મને આપેલી આજ્ઞાનું પાલન હું કરીશ. હું તેમની આજ્ઞાનું પાલન ખૂબ પૂજ્યભાવપૂર્વક અને વિગતવાર કરીશ. વિલંબ ન કરો, અયોધ્યા પાછા જાઓ. ખૂબ ચિંતાપૂર્વક મારા માતા પિતા તમારા આગમનની રાહ જોતા હશે. તેઓ અહીં સુધી મુસાફરીનું વર્ણન તમારી પાસેથી સાંભળવા માટે ખૂબ આતુર છે. એટલે રથમાં બેસીને જલ્દી પાછા જાઓ. જ્યાં તેમને પાછા જવાનું હતું તે સ્થાનનું ચિત્ર સુમંત્ર મનમાં ખડું કરવા લાગ્યા. કરુણ રીતે તેમણે આજીજી કરી કે હે રામચંદ્ર, અયોધ્યા એક અનાથ નગરી ન બની જાય તેનો ખ્યાલ રાખજો. તમારી ગેરહાજરીમાં રાજા સ્વસ્થતા જાળવી શકશે નહીં. ભરતને રાજ્ય શાસન કરવું અશક્ય થઈ પડશે. શોકના ભારથી ચગડાઈ ગયેલા સુમંત્ર રામને પગે પડ્યા. રામે તેમને ઉચકી લીધા. તેમનો ખભો પકડીને રામે આશ્વાસન આપ્યું, સુમંત્ર, સત્ય કરતા કોઈ ઉચ્ચ ધર્મ નથી. તમે જાણો છો કે વેદો, પુરાણો, મહાકાવ્યો બધા એ જ સિદ્ધાંતનું સમર્થન કરે છે. આ કેવું મહાન સદભાગ્ય છે. જો હું આ તક ચૂકી જાઉં અને આ સદગુણને કે સદભાગ્યને ગુમાવી દઉં તો મને અને મારા વંશને ત્રિભુવનમાં સનાતન અપયશ પ્રાપ્ત થાય. ધાર્મિક પુરુષને અપયશ લાખો મૃત્યુઓ કરતા પણ વધારે બાળે છે. જાઓ, મારા પિતાને પગે પડીને મારો નિશ્ચય અને મારો હર્ષ તેમને સ્પષ્ટ રીતે જણાવજો. મારે માટે, સીતા માટે અને લક્ષ્મણ માટે મારા પિતા જરા પણ ચિંતા ન કરે તેની સાવધાની રાખજો. બુહે અને તેના અનુયાયીઓએ રામના આ શબ્દો સાંભળ્યા અને તેઓ દુઃખી થયા. જાણ્યા વગર તેઓ આંસુ સારવા લાગ્યા. લક્ષ્મણ તેમના દુઃખને જોઈ શક્યા નહીં. તે દુઃખ પેદા કરનાર લોકો પ્રત્યે તે થોડા ક્રોધપૂર્ણ કટુ શબ્દો બોલ્યા. પણ રામને તેમના ક્રોધનો ખ્યાલ આવી ગયો. તેમણે લક્ષ્મણને બોલતા અટકાવ્યા. પછી તે મંત્રી સુમંત્ર તરફ વળીને બોલ્યા, સુમંત્ર, લક્ષ્મણ હજી નાના બાળક છે. તેમના શબ્દોનું કશું મહત્વ આપશો નહીં. તે શબ્દો પિતાને નહીં સંભળાવતા. લક્ષ્મણને મારા માટે પ્રેમ છે અને તે સીતાના દુઃખોની પરિસ્થિતિથી વિહવળ બની ગયા છે એટલે તેમનું મન વિક્ષુબ્ધ બની ગયું છે. તે આવા શબ્દો તે કારણે બોલે છે કારણ કે મને વનમાં મોકલનાર લોકો માટે ગેરસમજ કરે છે. લક્ષ્મણનો સ્વભાવ તો ખૂબ સદગુણી છે. પછી રામ પોતાના ભાઈના સદગુણો વર્ણવા લાગે. સુમંત્રે પોતાનો હાથ ઊંચો કરીને રામને સીતા માટે આજીજી કરી. હે સ્વામી, જાનકી સુકોમળ અને મૃદુ સ્વભાવ વાળા છે. તે વન જીવનની યાતનાઓ સહન કરી શકે તેમ નથી. તેમને અયોધ્યા પાછા જવા માટે સમજાવવાનું ખાતરી કરાવી આપવી એ જરૂર છે. તે રાજ્ય માટે લક્ષ્મી દેવી છે. જો તે અયોધ્યા પાછા નહીં આવે તો અયોધ્યાના લોકો જળ વગરના માછલાની પેઠે તરફડશે. તે પાછા અને પોતાની ઈચ્છા મુજબ સાસુ કે પોતાના માતા પિતા સાથે રહે. રાજા દશરથે આ શબ્દોમાં જ તમને આ વાત વારંવાર કહેવાની મને આજ્ઞા કરી છે. જ્યારે તમે 14 વર્ષ પછી અયોધ્યા પાછા આવશો ત્યારે જાનકીને તેમના પિતાને ત્યાંથી બોલાવી લેવા છે. જ્યારે સુમંત્ર આવી આગ્રહભરી વિનંતી કરતા હતા ત્યારે રામે તે પ્રાર્થના તરફ તેમનું ધ્યાન દોરવા માટે ઈશારો કર્યો. જ્યારે સુમંત્ર બોલી રહ્યા ત્યારે રામે સીતાને કહ્યું, સીતા, તમે પિતાનો સંદેશ સાંભળ્યો, ઘેર જાઓ. તેથી મારા માતા પિતા કમથી કમ વિયોગનું અડધું દુઃખ ભૂલી જશે. વૃદ્ધા અવસ્થાને લઈને તેઓ આ પરિસ્થિતિનું ભયંકર દુઃખ સહન કરી શકે તેમ નથી. એટલે મંત્રી સાથે તમે અયોધ્યા પાછા જાઓ એ ખૂબ જરૂરી છે. પોતાની વિનંતી સ્વીકારવા માટે રામે અનેક પ્રકારની દલીલો કરી. સીતાએ જવાબ આપ્યો, સ્વામી, તમે સર્વજ્ઞ છો. તમે માનવ જાતિના દરેક વિભાગ માટે નક્કી આદર્શ નીતિના નિયમોથી જાણકાર છો. મારે તમને તે યાદ કરાવવાની જરૂર નથી. કૃપા કરીને થોડા સમય માટે મારી પ્રાર્થના સાંભળો. છાયા એ પદાર્થ તત્વને અનુસરવાનું છે નહીં? વારો, છાયા પદાર્થથી દૂર રહી શકે ખરી, સૂર્યના કિરણો સૂર્યથી દૂર રહી શકે નહીં, ચાંદની ચંદ્રથી દૂર રહી શકે નહીં, તે જ રીતે તમારી છાયારૂપી સીતા ચંદ્રરૂપી રામચંદ્રથી દૂર ન જ રહી શકે. પછી સુમંત્ર પ્રત્યે વળીને તે બોલ્યા, સુમંત્ર, મારે માટે તમે મારા પિતા કે સસરા જેવા પૂજ્ય છો. તમે મારા શુભેચ્છક છો. કૃપા કરીને આ વાતનો વિચાર કરો. હું મારા સ્વામીના ચરણકમળ સિવાય બીજો કોઈ આશ્રય શોધતી નથી. દુનિયા જાણે છે કે કુટુંબમાં લેવાયેલી પુત્રવધુ તે કુટુંબમાં જન્મેલા પુત્ર કરતા વધારે નજીક ન હોઈ શકે। તેઓ પુત્રવધુના પાછા આવવાથી પુત્રના વિયોગનું દુઃખ ભૂલી જશે। એ કથન નિરર્થક છે। મારા પિતાના રાજમહેલના સુખ વૈભવની બાબતમાં તો હું એટલું જ કહીશ કે બાલ્યકાળમાં મેં તેમને પૂરતા માણી લીધા છે। હવે રામ મારા પતિ વગર તે મને ઘાસ જેવા શુષ્ક અને મૂલ્ય વગરના લાગે છે। જે માર્ગ ઉપર રામ ચાલે છે તે સિવાય મારે માટે બીજો કોઈ માર્ગ છે જ નહીં। એટલે મારે વિશે ગેરસમજ કર્યા સિવાય મારા શબ્દો સાથે તમે સંમત થાઓ। મને અયોધ્યામાં પાછી લઈ જવાનો પ્રયત્ન છોડી દો, ભૂલી જાઓ। મારા સાસુ સસરાને મારા પ્રણિપાત કહીને તેમને ખાતરી આપજો કે અમારી કોઈ વાતે તેઓ ચિંતા ન કરે। તેમને કહેજો કે સીતા અયોધ્યામાં કે મિથિલામાં સુખી હતા તેના કરતા હજારો ગણા વધારે સુખી છે। હું મારા હૃદયના સ્વામીની સાથે છું। તેમની સાથે તેમના લક્ષ્મણ છે, જે મહાન વીર છે, શ્રેષ્ઠ યોદ્ધા છે। એટલે હું મારા જંગલના દિવસો સુખપૂર્વક, નિર્ભયતાપૂર્વક, ચિંતા વગર, મનના ક્ષોભ વગર પસાર કરું છું। તેમને કહેજો કે મુસાફરીથી હું જરા પણ થાકી જતી નથી। તેમને કહેજો કે હું સુખી છું, આ વનવાસને મારું પરમ સદભાગ્ય હું માનું છું। તે શબ્દો સાંભળીને સુમંત્ર પ્રશંસાની અને શોકની લાગણીઓથી અભિભૂત બની ગયા। તે સીતાના મુખ સામે જોઈ શક્યા નહીં, તે આવા હૃદયને દ્રવીભૂત કરી શકે તેવા શબ્દોને વધુ સાંભળી શક્યા નહીં। સીતા પ્રત્યે બોલવાના શબ્દો તેમને જડ્યા જ નહીં। તે સીતાના સદગુણો ઉપર, તેમની વિશુદ્ધ લાગણીઓ ઉપર અને સ્થિરતા ઉપર ચિંતન કરવા લાગ્યા। એવી શ્રેષ્ઠ ચારિત્રવાળી નારીની હાજરી અને પ્રેરણા અયોધ્યાને નહીં મળે તે બાબતે દુઃખ અનુભવતા હતા। તે રામ પ્રત્યે બોલ્યા, રામ, તો પછી તમે અમારી વિજ્ઞપ્તિ માનો, મને પણ વનમાં તમારી સાથે રાખો અને 14 વર્ષ સુધી મને તમારી સેવા કરવા દો। રામે જવાબ આપ્યો, સુમંત્ર, તમે કાયદામાં અને નીતિ નિયમોમાં નિષ્ણાત છો, તમે દશરથ રાજાના મંત્રી છો, મારા નહીં। તેમણે તમને પાછા ફરવાની આજ્ઞા આપી છે, તો પછી હું તમને અહીં રહેવાની છૂટ કેવી રીતે આપી શકું? બીજી રીતે વિચાર કરતા પણ એમ લાગે છે કે આ ખાસ કટોકટીના સમયે તમે રાજાથી દૂર રહો તે ઇચ્છનીય નથી। તમે રાજાના જમણા હાથ છો, તમારે તમારા પોતાના આનંદને લક્ષ્યમાં રાખીને તેમનાથી દૂર ન રહેવું જોઈએ। જરા પણ વિલંબ કર્યા સિવાય તેમની પાસે જાઓ। તમારા જલ્દી જવાથી તમે મને અને મારા માતા પિતાને ખૂબ આશ્વાસન અને ખાતરી આપી શકશો। અનેક પ્રકારની બીજી દલીલો તથા દ્રષ્ટાંતો આપીને રામે તેમને જવા માટે સમજાવ્યા। તેમનો પ્રતિકાર કરવા અસમર્થ બનેલા સુમંત્ર મોટેથી રડી પડ્યા। તેમણે ત્રણેયને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા। તે પાછા ફર્યા ત્યારે તેમના પગ લથડતા હતા, તેમનું મન અને શરીર બંને પાછા જવા માટે રાજી ન હતા। રામે તેમનો હાથ પકડ્યો, રથ પાસે લઈ ગયા અને તેમને રથમાં બેસાડ્યા। સુમંત્ર તથા રથના અશ્વ પ્રત્યે પણ રામ મૃદુ અને મધુર વાણી બોલ્યા, જેથી તેઓ અયોધ્યા પાછા જવાનું મન કરે। સુમંત્રે રથને પાછો અયોધ્યા તરફ ચલાવ્યો। ઘોડા પણ પાછા જવા માટે રાજી ન હતા। તે વારંવાર ડોકું પાછું વાળીને રામ તરફ જોતા હતા। ઘોડાઓને તેમની સાથે રહેવું હતું, તેમને અયોધ્યા પાછા જવું ગમતું ન હતું। સમજાવવા છતાં, લગામ ખેંચવા છતાં તે ખસતા ન હતા, વિરોધમાં તેઓ હણહણતા હતા। અવારનવાર તેઓ અટકી જતા અને રામના દર્શન માટે ડોકા પાછા ફેરવતા હતા। સુમંત્રને પણ પાછા ફરતા અપાર વેદનાથી તેમણે પોતાના ગાલ ઉપર પડતા આંસુનેલું છે। તેમણે મુખ નીચું રાખ્યું, જાણે કે તે લોકોને પોતાનું મુખ બતાવવા ન માંગતા હોય। સુમંત્રની દશા જોઈને ગુહ એટલા બધા દુઃખી બની ગયો કે તેને એક વૃક્ષના થડનો ટેકો લેવો પડ્યો। તે પણ ડુસકા ખાતો હતો, થડ સાથે પોતાનું માથું પછાડતો હતો। વૃદ્ધ મંત્રીને પાછા મોકલીને રામ પોતાના ભાઈ અને પત્ની સાથે ગંગા તટે આવ્યા। ગુહ પોતાના મનમાં વિચારવા લાગ્યો, જ્યારે મોગા પશુઓને પણ રામના વિયોગથી આટલું બધું દુઃખ થતું હતું, ત્યારે તેમને જન્મ આપનાર અને વાલથી ઉછરીને મોટા કરનાર માતા પિતાની અને તેમને પ્રેમપૂર્વક અને વફાદારીપૂર્વક પૂજનારા પ્રજાજનોની દુઃખની દશા તો વાત કરવી જ કેવી રીતે? ખેદની વાત છે, રાણી કૌશલ્યાના હૃદયને ચીરી નાખે તેવી વેદનાનું માપ કોણ કાઢી શકે? ગુહનું હૃદય શોકથી ચીરાઈ ગયું। તેણે રામને, સીતાને અને લક્ષ્મણને ગંગા તરફ જતા જોયા, એટલે તે ઉતાવળથી તેમની પ્રત્યે ગયો। તે જાણતો હતો કે ત્રણેય જણને નદી પાર કરવી હતી, એટલે તેણે સામે કિનારે ઉભેલા નાવિકને બૂમ મારીને નાવડી આ કિનારે લઈ આવવાનું કહ્યું। પોતાના રાજાની બૂમ સાંભળીને નાવિક નૌકાને આ કિનારે લઈ આવી, જ્યાં રામ તેઓના આગમનની રાહ જોઈને ઉભા હતા। ગુહે નાવિકને બાજુએ બોલાવીને કહ્યું કે નાવને બરાબર સાફ કર અને દશરથ રાજાના પુત્ર અયોધ્યાના રાજકુમારને બેસવા માટે તે નાવડીને યોગ્ય બનાવ. તે તેમના ભાઈ અને તેમના પત્ની ગંગા પાર કરવા માંગે છે. તેમને 14 વર્ષ વનમાં ગાળવાના છે. નાવિકે પોતાના નિષાદ ભાઈઓ પાસેથી ગાદીના વારસના શોકપ્રદ વનવાસની કથા સાંભળી હતી, એટલે તેણે નાવડીને લાવવામાં વાર ન કરી. પણ તેને એક વિક્ષેપકારક શંકા હતી જેને દૂર કરવાની હતી. તેણે સાંભળ્યું હતું કે રામે એક શિલા ઉપર પગ મૂક્યો હતો અને તે શિલા ઓચિંતી એક નારી બની ગઈ હતી. આ રામ તે જ હતા કે બીજા કોઈ? તે સવાલ તેણે ગુહને પૂછ્યો. ગુહ બોલ્યો, મારા વાલા નાવિક, તારી સ્મૃતિ કેટલી બધી પ્રબળ છે. ઘણા વખત ઉપર બનેલી ઘટના તને યાદ રહી છે, તેથી મને હર્ષ થાય છે. મને પણ તે ઘટના યાદ કરાવી છે. રામ તરફ વળીને ગુહ ખૂબ આનંદપૂર્વક બોલ્યા, રામ સાંભળો, મારી જાતિને આ નાવિકે પોતાના મનમાં તમારા યશને અને તમારી ભવ્યતાને સંઘરી રાખ્યા છે. તેણે મને એ વાત યાદ કરાવી કે તમે ગૌતમ મુનિના પત્ની અહલ્યાને શિલામાંથી મુક્ત કર્યા હતા, તે શાપમાંથી મુક્ત કર્યા હતા. અહલ્યાને અપાયેલા શાપથી મારા પ્રજાજનો બહુ વિક્ષુબ્ધ બની ગયા હતા. જ્યારે તેમણે તે નારીને શાપમાંથી મુક્ત કરનારી તમારી દિવ્ય શક્તિ વિશે સાંભળ્યું ત્યારે તેઓ રાજી થયા હતા. ઓહ, મારા પ્રજાજનો કેટલા નસીબદાર છે કે તેઓ તમારી દિવ્યતાને જાણે છે. ગો ખૂબ આનંદપૂર્વક નાવિકની શ્રદ્ધાની અને ભક્તિની પ્રશંસા કરી રહ્યો હતો. તે દરમિયાન રામ નાવડી તરફ ચાલે, બે હાથ જોડીને નાવિક રામ સમક્ષ ઉભો રહીને બોલ્યો કે રામચંદ્ર, આજે મને જે સદભાગ્ય સાંપડ્યું છે તેનાથી મારા જીવનના ઘણા વર્ષ ધન્ય બની ગયા છે. જે રામને વિશે મેં ઘણા સમય પહેલા સાંભળ્યું હતું તેમના આજે હું દર્શન કરી રહ્યો છું. મારા અનેક પૂર્વજન્મોના પુણ્યના ઉદયથી જ હું તમને, તમારા ભાઈને અને તમારા પત્નીને ગંગા પાર કરવાની તક મેળવી શક્યો છું. મને એક આશીર્વાદ માગવા દો. તમને ગંગા પાર કરું ત્યાર પહેલા તમારા ચરણ પક્ષાલનનું પવિત્ર જળ મને મારા મસ્તક ઉપર છાંટવા દો. ગુહને ખ્યાલ ન હતો કે પોતાનો સેવક નાવિકમાં રામ માટે આટલી બધી ઊંડી ભક્તિ હતી. રામને તેણે જે નમ્રતાપૂર્વક વિનંતી કરી તેનાથી ગુહ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કરેલી વિનંતી સાંભળીને ગુહ ખૂબ હર્ષ પામે. તે બોલ્યો, ભાઈ મારી વાત સાંભળ. રામ નાવડીમાં બેસે પછી તું એક વાસણમાં ગંગાનું પાણી લઈ તેના વડે તેમના પગ ધોજે. રામ તટ ઉપર ઉભા હોય અને તું તેમના પગ ધોવે તે સારી રીતભાત ન કહેવાય. નાવિકની સરળતા અને તેના જક્કીપણા બાબત ગુહે નાવિકને ઠપકો આપ્યો. પણ નાવિક મક્કમ રહ્યો. તેણે દલીલ કરી, હે સ્વામી, તમારી પાસે પુષ્કળ ધન સંપત્તિ છે, હું તો બહુ ગરીબ છું. લોકોને ગંગા નદીની પાર લઈને જે ગણી ઉતરાઈ મને મળે છે તેનાથી હું મારા કુટુંબનું ભરણ પોષણ કરું છું. મારા નાના કુટુંબની આજીવિકા માટે પણ તે પૈસા પૂરતા હોતા નથી. જો તે થોડીક આવક પણ હું ગુમાવી દઉં તો હું કેટલો બધો દુઃખી થઈ જાઉં. એટલે કૃપા કરીને મારે વિશે ગેરસમજ ન કરશો. તમે નાવડીમાં પગ મૂકો ત્યાર પહેલા મને તમારા ચરણ ધોવાની રજા આપો. નાવિકની વિચિત્ર માગણીનો મર્મ રામજી સમજી ગયા હતા. તેમણે સ્મિત કર્યું. તે સીતા તરફ વળ્યા અને બોલ્યા કે તને આ નાવિકનો ભય સમજાયો? ગુહ નાવિકની વિજ્ઞપ્તિનો મર્મ સમજી શકતો ન હતો. રામે કેમ સ્મિત કર્યું તેને પણ તે સમજી શકતો ન હતો. નાવિકના વર્તનથી ગુહ ગૂંચવાડામાં પડી ગયો હતો. તે બોલ્યો, હે નાવિક, તું શું કરી રહ્યો છે તે હું સમજી શકતો નથી. રામને વનમાં જવા માટે ગંગા પાર કરવાની છે. તારી તે અત્યારની ફરજને અને તારા કુટુંબના ભરણ પોષણ માટે થતા ખર્ચને શું સંબંધ છે? આ વારસામાં ઉતરી આવેલા કામ માટે શું તું રામ પાસે વધારે ઉતરાઈ લેવા ઈચ્છે છે? જો તેમ હોય તે માત્ર તારા લોભને જ પ્રગટ કરી રહ્યો છે. જો તારી કમાણીથી તું તારા કુટુંબનું ભરણ પોષણ સારી રીતે ન કરી શકતો હોય તો આ રાજ્યના વડા તરીકે હું તને થોડુંક ધન આપવા માટે તૈયાર છું. રામચંદ્ર પાસેથી તે મેળવવાનો લોભ ન કરીશ. તારા કામ ઉપર ધ્યાન આપ, નાવડી તૈયાર કર. નાવિકના દુરાગ્રહથી ગુહને ક્રોધ થયો હતો. તે સાંભળીને નાવિક બોલ્યા, મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે રામના ચરણોમાં અમુક વિશિષ્ટ શક્તિ કે જાદુ છે. તેમના ચરણનો સ્પર્શ થતા એક શિલા નારી બની ગઈ હતી. લાકડાના પાટિયા વડે મેં મારી નાવડી બનાવી છે. જો દરેક પાટિયો એક નારી બની જાય તો મારા રાજા તમે તે બધી નારીઓની સંભાળ રાખવાનું મને સોંપો, કારણ કે મારી નાવડીના ભાગોમાંથી તે નારીઓ જન્મી હતી. તે વધુ બોજો હું કેવી રીતે ઉપાડી શકું? પણ જો નાવડીમાં મુકાતા પહેલા જો હું તેમના પગ ધોઉં તો હું ભય મુક્ત બની જાઉં. વળી જો ચરણો દકને હું મારા મસ્તક ઉપર છાંટું તો તે મારા બધા જ પાપ ધોવાઈ જાય. એટલે કૃપા કરીને મને મારી ઈચ્છા પૂર્ણ કરવાની રજા આપો. તે સાંભળીને ગુહ વિચારમાં પડી ગયો. પણ રામે નાવિકને પોતાની પાસે બોલાવીને સ્મિતપૂર્વક કહ્યું કે મારા વાલા ભાઈ, આવ મારા પગ ધો. એમ કહીને રામે પોતાના પગ નાવિકની હથેળી ઉપર મૂક્યા. નાવિકનો આનંદ મનમાં સમાતો ન હતો. રામના પગ પોતાની હથેળીમાં પકડી રાખીને ખૂબ જ પ્રેમપૂર્વક અને દરકારપૂર્વક તેણે રામના પગ પખાળ્યા. આંગળીઓના ટેરવા વચ્ચેની જગ્યા પણ તેણે ધોયા વગરની રાખી નહીં. ચરણ પ્રક્ષાલન માટે તેણે ગંગાજળનો ઉપયોગ કર્યો હતો. પછી તેણે તે ચરણોદક પોતાના મસ્તક ઉપર અને નાવડીના બધા જ ભાગો ઉપર છાંટ્યું, જેથી બધી અનિષ્ટ શક્તિઓ દૂર થઈ જાય. પોતાની યોજના સફળ થઈ તેથી તેને ખૂબ આનંદ થયો હતો અને તે આનંદમગ્ન બની ગયો. તેણે રામનો હાથ પકડીને તેમને નાવડીમાં બેસાડ્યા. રામે સીતાનો હાથ મજબૂત રીતે પકડીને તેમને નાવડીમાં બેસાડ્યા. લક્ષ્મણને રામે એક પાટિયા ઉપર પોતાની પાસે બેસાડ્યા. તે ત્રણેય નાવિકની ભક્તિ અને બાલિશતા બાબત પરસ્પર વાત કરવા લાગ્યા. નાવડીની જળ ઉપર થતી ગતિને જોઈને તેઓ હર્ષ પામ્યા. તેઓ ગુહ સાથે અનેક વિષયો ઉપર વાતો કરવા લાગ્યા અને સમય એટલો બધો જલ્દી પસાર થઈ ગયો કે તેઓ સામે કિનારે પહોંચી ગયા. તેની પણ તેમને ખબર જ ન પડી. નાવિકને ઉતરાઈ આપવા માટે પોતાની પાસે એક કોડી પણ ન હતી, તેથી રામ શરમાઈ ગયા હોય તેવો તેમણે દેખાવો કર્યો. સ્વાભાવિક વૃત્તિથી સીતા પોતાના સ્વામીની લાગણી જાણી ગયા. તેમણે પોતાની આંગળી પરથી વીંટી કાઢીને રામના હાથમાં મૂકી નાવિકને બોલાવીને રામ બોલ્યા કે હે નાવિક, આ તારી ઉતરાઈ છે, તે તું લે. રામને પગે પડીને નાવિક બોલ્યો, હે રામ, આજે મને શ્રેષ્ઠ દાન મળ્યું છે. મારા બધા પાપ ધોવાઈ ગયા છે. હું જન્મ મરણના ભીષણ ચક્રમાંથી મુક્ત થયો છું. પૃથ્વી ઉપર મારા ઘણા જન્મોમાં મેં જે દુઃખ ભોગવ્યા છે તે સફળ બન્યા છે. મારા ભગવાને મને આશીર્વાદ આપ્યા છે. આ આશીર્વાદથી મારા પૂર્વજો અને મારા સંતાનો પણ પાપ મુક્ત બન્યા છે. હે સ્વામી, જો હું તમારા આશીર્વાદને પાત્ર બનું તો એટલું મારે માટે બસ છે. હે સ્વામી, જ્યારે તમે પાછા વળો ત્યારે આ માર્ગેથી જ આવજો અને મને સેવાની તક બીજી વાર આપજો. આ પારિતોષકનું મૂલ્ય હું જીવનમાં બહુ મોટું આંકું છું. એમ કહીને નાવિકને રામને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રામે અને લક્ષ્મણે નાવિકને આશ્વાસન આપ્યું. તેઓ તેના અતિ હર્ષને શાંત પાડવા મથી રહ્યા હતા. તેમણે વીંટીનો સ્વીકાર કરવા તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ વિરોધ કરતા નાવિક બોલ્યો, જો હું નાનકડા પ્રવાહને પાર કરવા માટે તમારી પાસેથી ઉતરાઈ લઉં તો આ પરિવર્તનશીલ સંસાર સમુદ્રની પાર મારી અનેક પેઢીઓને, મારા લાખો સંબંધીઓને લઈ જવા માટે મારે તમને કેટલી બધી ઉતરાઈ લો છો તે મને આ તક મળી, તેથી હું આનંદ નિમગ્ન બની ગયો છું. મને આ ધન્ય તક ઓચિંતી આવી મળી, તે બદલ ઉતરાઈ લેવાનો આગ્રહ મને કૃપાપૂર્વક કરશો નહીં. તે સાંભળીને રામનું હૃદય દ્રવ્યું. તેમને લાગ્યું કે નાવિકને દબાણ કરવું તે યોગ્ય નથી. રામે ખૂબ ઉદારતાપૂર્વક તેને આશીર્વાદ આપ્યો અને તેને વિદાય આપી. રામે અને લક્ષ્મણે તટ ઉપર પથરાયેલા કપડા ઉપર પોતાના ધનુષ્ય બાણ મૂક્યા અને સ્નાન કરવા માટે તે નદીમાં ગયા. તેમણે સ્નાન કરી લીધું. ત્યાર પછી સીતાએ પણ નદીમાં સ્નાન કર્યું, ગંગાને પ્રાર્થના કરી અને પ્રતિજ્ઞા લીધી કે 14 વર્ષ મારા પતિ સાથે વનમાં ગાળીને હું પાછી આવીશ અને આભાર વૃત્તિથી વનવાસ પૂરો થયા પછી આ પવિત્ર જળને મસ્તક ઉપર હું છાંટીશ. પછી ગુહને પાસે બોલાવીને રામ બોલ્યા, વહાલા મિત્ર, મેં મારી ખાતર તારો ઘણો જ સમય લીધો છે. હવે તારે તારા નગરમાં પાછા જવું જોઈએ. તે આજ્ઞા સાંભળીને ગુહનું મોં પડી ગયું. તેની આંખોમાંથી ખૂબ આંસુ વહેવા લાગ્યા. હાથ જોડીને તેણે પ્રાર્થના કરી કે રામ, કૃપા કરીને મારા શબ્દો સાંભળો. હું થોડા સમય માટે વનમાં તમારી સાથે રહીશ. હું વનમાં બધા માર્ગો જાણું છું. હું તમને ઉપયોગી માહિતી આપી શકીશ. આ રીતે હું તમારી સેવા કરવાની ઈચ્છા રાખું. કૃપા કરીને ના ન પાડશો. ગુહના પ્રેમ ભક્તિ જોઈને રામ રાજી થયા અને તેમણે તેને પોતાની સાથે લીધો. થોડેક દૂર ગયા પછી રાત પડી અને તેમણે એક મોટા વૃક્ષની છાયામાં આરામ કર્યો. ગુહ અને લક્ષ્મણે ઝડપભેર તે જગ્યા વાળી અને સાફ કરી દીધી અને રામ સીતાને આરામ લેવા માટે યોગ્ય કરી દીધી. તે વૃક્ષ પરના ફળો નીચે પડીને તે દિવ્ય અતિથિઓની સેવા કરવા માટે આતુર દેખાતા હતા. ઉત્તેજનાથી અને આનંદથી તે લાલ બની ગયા હતા. ગુહે અને લક્ષ્મણે તે ફળો વીણીને એક પતરાળામાં રામ સીતાને ખાવા માટે મૂક્યા. પણ રામે લક્ષ્મણને કહ્યું, ભાઈ, સાયમ સંધ્યા કર્યા સિવાય આપણે આ ફળો ખાઈ શકીએ? એટલે તેઓ પાસે આવેલા નદીઓના સંગમ સ્થાન પ્રયાગ ઉપર ગયા. ત્યાં સ્નાન કરતા પહેલા તેમણે તે પવિત્ર તીર્થના દર્શન કર્યા. નદીઓથી પાછા આવતી વખતે રામે તે તીર્થના યશનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે આ ત્રણ નદીઓના સંગમ આગળના જળોનો પ્રભાવ એવો છે કે તેથી મનમાં બધા જ પાપો દૂર થઈ જાય છે. સાયરામ, આ રીતે રામકથા રસવાહિની ભાગ 1 અહીં પૂર્ણ થાય છે. ઓમ શ્રી સાયરામ.